તારીખ 8/12/1998 શ્રી સમયસર ગાથા 21-23 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 314
શ્રી સમયસર પરમાત્મા જીવ અધિકાર 22મો કળશ ચાલે છે. આચાર્ય મહારાજ નિષ્કારણ કરુણાથી પ્રેરણા આપે છે કે જગતના જીવો અનાદિકાળ અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને હવે તો છોડો, કેમ કે એ મોહ તમને દુઃખદાયક છે. મોહને છોડાવે છે, શું કરે છે, ફલાણી ચીજ છોડો એમ નહીં, મોહને છોડો. પછી એ મોહ છૂટતા એ ચીજ ઉપરનો મોહ નહીં રહેવાથી એ ચીજ છોડવામાં કાંઈ તકલીફ નહીં ઊભી થાય. મોહ ન છૂટે અને વસ્તુનો ત્યાગ કરવા જાય તો તકલીફ પડે છે. કેમ તકલીફ પડે છે? મોહ છૂટ્યો નથી. મોહને છોડવા માટે ત્યાગ કરો તો સારી વાત છે, પણ જે કાંઈ આશય છે, ઈરાદો છે, એ તો મોહને છોડવાનો છે. મોહને છોડો અને પરવસ્તુના ત્યાગમાં મોહને છોડવાનો ઉપદેશ છે એ આગળ સમયસારમાં લેશે. હજી ત્યાગનું પ્રકરણ લેશે ત્યાં એ વાત કરશે કે પર વસ્તુના ત્યાગમાં મોહનો ત્યાગ કરવાનો, પર પદાર્થ સંબંધીના મોહનો ત્યાગ કરવાનો ઉપદેશ છે અથવા આશય રહેલો છે. એ ઈરાદાથી એ વાત ચાલે છે. તો શું કરો? મોહને છોડીને શું કરો? કેમ કે મોહમાં તો મોહભાવમાં રસ આવતો હતો. જેમાં રસ આવતો હોય એને કેમ છોડે જીવ? જેમાં જેને રસ આવતો હોય એ છોડવું કંઈ ઠીક લાગે નહીં. તો કે રસ લેવો છે તો જ્ઞાનનો રસ લ્યો એમ કે છે. એ પણ એક ભાવ છે, મોહ પણ એક ભાવ છે અને જ્ઞાન પણ એક ભાવ છે. મોહ ભાવ છે તે આકુલતારૂપ છે અને મલિન છે. જ્ઞાનભાવ છે એ નિરાકુલતારૂપ, સુખરૂપ અને પવિત્ર છે, શુદ્ધ છે. તો તમે મોહનો રસ લ્યો છો, એના બદલે તમે જ્ઞાનનો રસ લ્યો. કેવું જ્ઞાન છે? કે ઉદય થઈ રહેલું એવું જે જ્ઞાન, ઉદય થઈ રહ્યું છે સ્વયં પોતાની મેળે જ, આપોઆપ અંદરમાં ઉત્પન્ન થઈ રહેલું છે એ જ્ઞાનનો તમે રસ લ્યો. પરદ્રવ્ય સાથે સંબંધ પામેલા જ્ઞાનનો રસ લ્યો એમ પણ નહીં. જેમ મોહનો રસ નથી લેવાનો તેમ પરદ્રવ્ય સાથે સંપર્ક કરે છે જે જ્ઞાન એનો પણ રસ નથી લેવાનો. જે સ્વયં ઉદય થઈ રહ્યું છે અને સ્વયં ઉદય થઈ રહ્યો હોવાથી એની ભિન્નતા છે એનો તમે રસ લ્યો. કેમ કે જ્ઞાનીઓને એનો રસ છે, જ્ઞાનીજનો એના રસિક છે અને એને એ રુચિકર છે. રસ અને રુચિ સાથે લીધે છે. એટલે કેવું જ્ઞાન છે કે જે જ્ઞાન રસિકજનોને રસિકર રુચિકર છે, જેને જ્ઞાનનો રસ પ્રિય છે, રૂચે છે, એવું જે જ્ઞાન છે એનો અનુભવ કરો. મોહના અનુભવને છોડીને જ્ઞાનનો અનુભવ કરો કે જે જ્ઞાન સ્વયં ઉદિત થઈ રહ્યું છે, સ્વયં ઉત્પન્ન થઈ રહ્યું છે, આપોઆપ ઉત્પન્ન થઈ જ રહ્યું છે. આપોઆપ ઉત્પન્ન થઈ રહ્યું હોવાથી કોઈના કારણે કે કોઈના કાર્ય એનો સંબંધ નથી, કારણ કાર્યનો કોઈની સાથે સંબંધ રહેતો નથી. ઉત્પન્ન થવામાં પોતે જ કારણ છે, ઉત્પન્ન થયેલું પોતે જ કાર્ય છે, અને તેથી તેની ભિન્નતા પ્રગટપણે અનુભવ ગોચર થાય છે. જો ભિન્ન જ્ઞાનને અનુભવવામાં આવે તો એનો જે નિરાકુળ સ્વભાવ છે એનો રસ છે, એની પાસે મોહભાવનો રસ એકદમ ઉપેક્ષા કરવા યોગ્ય લાગશે. મોહના રસથી જીવ પરિચિત છે, મોહભાવથી ને એના રસથી જીવ પરિચિત છે. દુઃખી થતો હોવા છતાં કલ્પનાએ સુખ માનીને, જૂઠું સુખ માનીને એમને અનંતકાળ કાઢ્યો છે, ક્યાંય ઠરીને ઠામ થતો નથી. હવે એને એનાને એના પોતામાં ને પોતાનામાં, આત્મામાં ને આત્મામાં જે જ્ઞાન છે એનો અનુભવ કરવાનો ઉપદેશ આપે છે કે જે જ્ઞાન રૂચે એવું છે, જે જ્ઞાનનો રસ ચડે એવો છે, અને જે જ્ઞાન અનુભવ કરવા યોગ્ય છે એવી પ્રેરણા આપી છે. હવે એમ શુકરવા કરવાનું કે છે કે મોહભાવ છે એ બીજા પદાર્થને પોતાનો કરવા માગે છે. મોહભાવ શું કરે, શું ચાહે છે કે અન્ય પદાર્થને પોતાનો કરવા ચાહે છે, જે ક્યારે પણ શક્ય નથી. અને દુઃખ થવાનું કારણ એ છે કે એને એક થવું છે અને એક થઈ શકાતું નથી. ઈચ્છિત પદાર્થ સંયોગ રૂપે પ્રાપ્ત થાય છે પણ આત્મા રૂપે પ્રાપ્ત નથી થતો. એટલે ક્યારે પણ જેને ભોગવવું છે એવો વેદાવા યોગ્ય પદાર્થ, એને વેદ્ય કહે છે શાસ્ત્રમાં. વેદાવા યોગ્ય ને વેદ્ય કહે છે, વેદાવા યોગ્ય એટલે ભોગવવા યોગ્ય. વેદક એવો આત્મા એની સાથે એક પણ ક્યારે પામતો નથી. એક પણ નહીં પામતો હોવાને લીધે જીવને જે સુખ શાંતિ મળવી જોઈએ એ સુખ શાંતિ મળતી નથી, કેમ કે તો એક થવા માંગે છે, એક થઈ શકાતો નથી. માટે આકુલતા ઊભીને ઊભી રહી છે, કોઈની આકુલતા મળતી નથી. ચક્રવર્તીઓને શું ખામી છે, ચક્રવર્તીઓને શું ખામી છે, છતાં એનાથી ઉદાસ થઈને જંગલમાં ચાલ્યા ગયા એનું શું કારણ. 24માં આ ભરત ક્ષેત્રમાં 12 ચક્રવર્તી થાય છે, એમાંથી 10 સમ્યક દ્રષ્ટિ થયા. બે મિથ્યા દ્રષ્ટિ થયા, શુભમ અને ભ્રમદત્ત. એ 10માંથી 3 તો તીર્થંકર થયા. શું ખામી હતી એને? આપણી સંપત્તિ તો એને કરોડમાં ભાગે ના આવે. વર્તમાનમાં કોઈની પાસે સંપત્તિ હોય તો એના કરોડમાં ભાગે પણ ના આવે. છતાં એનાથી ઉદાસ થયા, એનો રસ ન લીધો. અને જ્ઞાન રસને અનુભવતા અનુભવતા એમાં લીન થયા. એ આત્મરસ, એ અમૃત રસ કેવો હશે? કે જે અમૃત રસ પાસે મોહનો રસ ઝેર જેવો લાગે. કેવો? સામે સામે તુલના કરો તો આત્માના જ્ઞાન રસ પાસે, ચૈતન્ય રસ પાસે આ અમૃત છે ને ઓલું ઝેર છે એવું લાગે. એટલો બધો પ્રતિપક્ષમાં તફાવત છે. એવો અમૃત રસનો અનુભવ કરીને આચાર્યશ્રી કહે છે કે તમે અનાદિથી જે મોહરસમાં લીન થયા છો એને છોડો, તમે જ્ઞાન રસને આસ્વાદ કરો, જ્ઞાન રસનો અનુભવ કરો. એ રૂચે એવો છે, ગમે એવો છે, કેમ કે અમૃત જેવો છે. જ્ઞાન સુધાર છે, આશા ઓર નકી ક્યાં કીજે. આનંદ ગંજીએ ગાયું છે, આશા ઓર નકી ક્યાં કીજે, જ્ઞાન સુધાર કીજે. કારણ કે આ લોકમાં આત્મા છે તે ખરેખર કોઈ પ્રકારે અનાત્મ એવા પરદ્રવ્ય સાથે કોઈ કાળે પણ તાદાત્મ વૃત્તિ, કોઈ પણ કાળે તન્મયપણું, એકપણું પામતો નથી. અનંત જીવો અનંત કાળથી મોહ કરે છે, પણ એક પરમાણુ પણ કોઈની સાથે એકપણું પામતું નથી. અનંતકાળથી દુઃખી થાય છે પણ એ કાર્ય સિદ્ધ થતું નથી. દુઃખી થાય છે એમાં ઘણો દુઃખી થાય છે. દુઃખી થતો 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 નિરોધ સુધી કહેલો જાય, એટલો બધો દુઃખી થાય છે. એ જોઈને અથવા જીવોનું પરિભ્રમણ જોઈને કરુણા આવે છે. ત્યારે આ પોતાના અમૃત સાગરને અંદરથી ભૂલેલા છે. અંદરમાં જે અમૃત સાગર છે એને ભૂલ્યા છે. અમૃતના સરોવર પાસે તરસો છે. અમૃતના સરોવરને કાંઠે તરસો છે. અને શ્રી ગુરુનું કામ તો આંગળી ચીંધવાનું છે. જેને ઉપકાર થાય એ ભલે ગમે એટલો ઉપકાર ગાય. આ તો એમ જ કે છે કે અમે કાંઈ ઉપકાર કર્યો જ નથી ને. અમે કાંઈ ઉપકાર કર્યો, અમને કરુણા આવી એટલે વાત થઈ ગઈ, બાકી અમે કાંઈ કરતા નથી. હા, એ તમારી અપેક્ષા તમે જાણો, અમે અમારી અપેક્ષા તમને સમજીએ છીએ, કહીએ છીએ. અમે અમારી અપેક્ષા આમ સમજીએ છીએ, અમે તો કાંઈ કોઈને આપ્યું નથી, કોઈને લેવા દેવાનો પ્રશ્ન નથી. અમારા માર્ગે અમે ચાલ્યા જઈએ છીએ. વચ્ચે બાજુમાં જગતના જીવોને દુઃખી થતા જોઈને અમે આ રસ્તે ચાલીએ છીએ એમ કહેતા જઈએ છીએ. અમે આ રસ્તે ચાલીએ છીએ જ્યાં દુઃખ નથી, જ્યાં સુખ છે, કેવળ સુખ જ છે, ને જ્યાં બિલકુલ દુઃખનું નામ નિશાન નથી, દુઃખનો પડછાયો પડતો નથી. એવા રસ્તામાં હેલા જઈએ છીએ. તમારે સુખી થવું હોય તો તમે એ રસ્તે ચાલો. એ શું કરવા વાદ વિવાદ કરે કોઈની હારે? વાદ વિવાદ તો ક્ષયોપશમના અહંભાવ સિવાય ઉત્પન્ન થાય નહીં. જેને શાસ્ત્ર જ્ઞાનના ક્ષયોપશમમાં અહંકાર ઉત્પન્ન થાય એનું પ્રદર્શન કરવા માટે વાદ વિવાદે ચડી જાય. અને એને કરતા બુદ્ધિ હોય એટલે કેમ મારી વાત કેમ ન માને, કેમ ન સ્વીકારે, એ પણ આગ્રહ થઈ જાય. મારી વાત સાચી છે, સાચી સાચી વાતનો તો આગ્રહ હોવો જોઈએ કે નહીં? અહીંયા એ વાત નથી. સાચી વાત છે, એ સત્ય છે, તો સત્યનો તો અનુભવ કર, સત્યનો તું ભોગવટો કર. સામો જીવ સ્વતંત્ર છે, એ કોઈ કોઈના જ્ઞાનની સાથે કોઈની પરતંત્રતા થોડી છે. સર્વજ્ઞના જ્ઞાનની સાથે પણ કોઈની પરતંત્રતા થઈ નથી, તો તું તો સદમસ્ત છો. તીર્થંકરના સમોસરણમાં કોઈ ન માને તીર્થંકરનો ઉપદેશ, તો તીર્થંકર એમને એમ વિતરાગ જ રહીએ છે. એ એમ એ નથી કહેતા કે તું માનતો નથી તો તું અહીંયા આવ્યો હું કરવા, તારે નહોતું આવવું, નહોતું માનવું તો નહોતું આવવું, એટલું નથી કહેતા. સ્વતંત્ર છે, પોતે વિતરાગ ને વિતરાગ જ રહીએ છે. એ વિતરાગતાને પ્રાપ્ત થયેલા આગ્રહમાં કે વાદ વિવાદમાં કદી ઉતરે નહીં. માત્ર નિષ્કારણ કરુણાથી માર્ગને પ્રસિદ્ધ કરે છે. કેમ કે એમનો અનુભવ એમ છે કે કોઈએ એવા નિષ્કારણ કરુણાથી માર્ગને પ્રસિદ્ધ કર્યો ત્યારે મારું ધ્યાન ગયું અને હું માર્ગે ચડ્યો. પહેલા હું પણ આવો જ હતો, હું પણ મોહી રાગી દ્વેષી હતો, દુખી હતો. આ માર્ગ મળ્યો, કોઈ ચિંધાડનાર મળ્યા અને માર્ગ ચીંધ્યો, જોયો, અનુસર્યો, તો બીજાને એમ થઈ શકવા યોગ્ય છે. જેમ મને એમ થયું એમ બીજાને પણ થઈ શકવા યોગ્ય છે. બસ આથી વધારે કાંઈ નહીં. કેમ કે આત્મા એક છે તે અન્ય દ્રવ્ય સાથે એકતારૂપ થતો નથી. જ્યારે અન્ય દ્રવ્ય સાથે એક પણ પામતો નથી પછી મોહ કરીને શું કરવાના? ધુમાડાને બાચકા ભરીને તમે કરશો શું એમ કે છે? તમારી મુઠ્ઠીમાં કઈ ધુમાડો તો આવે એમ છે નહીં. એવી રીતે મોહનો ધુમાડો છે, બાચકા ભરીને આકુલતા કરો, બાકી કઈ થાય એવું નથી. બીજી બાજુ આત્મા અમૃત સરોવર છે, કાંઠે તમે ઊભા છો, તો એમાં જ લીન થાવ ને, એમાં જ ડૂબકી મારો ને. બળબળતા તાપમાંથી શાંત શીતળ જળમાં તમને મૂકી દે છે. આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપથી જગતના જીવો દુખી છે, એ ત્રિવિધ તાપને છોડાવે છે. ખાલી જ્ઞાન ને આસ્વાદો એમ ન કહ્યું. રસિકાનામ રોચનમ ઉદ્યત જ્ઞાનમ રસયુતો, આટલો શબ્દ પડ્યા છે. રસિકજનોને રુચિકર એવું ઉદય થઈ રહેલું, સ્વયં ઉદય થઈ રહેલું એવું જે જ્ઞાન, તેનો રસ લ્યો. રસયતુ, તેનો રસ લ્યો. સાદો શબ્દાર્થ આસ્વાદો એમ કર્યો છે. આસ્વાદમાં પણ રસ લે છે ને, સ્વાદ લેવો એટલે રસથી સ્વાદ લેવો, એનો રસ લ્યો. સ્વાદમાં એનો રસ લ્યો તમે. ભાવાર્થ આપણે ચાલી ગયો હતો કળશતો, એમાંથી આપણે એ મુદ્દો કાઢ્યો હતો. ઉદય થઈ રહેલું જે જ્ઞાન છે એ સ્વયં જ ઉત્પન્ન થઈ રહ્યું છે દરેકના આત્મામાં, આપોઆપ પ્રતિ સમયે પ્રતિ ક્ષણે આપોઆપ ઉત્પન્ન થાય છે. સ્વયં સ્વતઃ ઉત્પત્તિ જેની છે એવો અનુભવ ભિન્નતાને ભાષ્યમાન કરે છે. જળ અને ચૈતન્ય ભિન્ન છે, આત્મા અને અનાત્મા ભિન્ન છે એવું વિચારી શકીએ છીએ ત્યાં સુધી અનુભવ અભિન્નતાનો મટતો નથી. જળ ચૈતન્યની ભિન્નતા વિચારમાં આવે તો પણ દેહાદી સાથેનો અભિન્ન અનુભવ છૂટતો નથી. કેમ કે અભિન્ન અનુભવ છે અને પેલો વિચાર છે. વિપરીત અનુભવને મટાડવા વિચાર જ્ઞાનમાં સામર્થ નથી. જેમ રાગમાં વિતરાગતા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી, રાગે કરીને વિતરાગતા ઉત્પન્ન ન થાય, એમ જ્ઞાને કરીને, વિચારવાળા જ્ઞાને કરીને સ્વાનુભવ ઉત્પન્ન ન થાય. વિચાર વિચાર કોટી જ આખી જુદી છે ને અનુભવ કોટી જ આખી જુદી છે. બેની કક્ષા જ જુદી છે, સાફ ક્વોલિટી જ જુદી છે, પરિણમનની ક્વોલિટી જ જુદી છે. હા, એટલો બધો ફરક છે. એ વિચારવાળું જ્ઞાન સ્વલક્ષી થાય તો એ બાહ્ય જ્ઞાન પણ છોડીને અંતરજ્ઞાન પણ ધારણ કરે. જે અંતર્જ્ઞાન છે એ અનુભવ જ્ઞાન છે, બાહ્ય જ્ઞાન છે તે વિચાર જ્ઞાન છે. બાહ્ય જ્ઞાનની દિશા પર તરફની છે, મન તરફની છે એટલે પર તરફની છે, અને અંતર્જ્ઞાનની દિશા સ્વ તરફની છે. બેની દિશાનો ફેર છે. એટલે વિચાર જ્ઞાનમાં તમે ગમે તેટલું ડેવલપમેન્ટ કરો, ગમે તેટલો તમે વિકાસ કરો, તો તમે પર બાજુનો જ વિકાસ કરો છો. અને એટલા માટે હજારો ગ્રંથો વાંચવાવાળા વિદ્વાનો પામતા નથી. એનું કારણ શું? એનું શું કારણ? વિચાર જ્ઞાનમાં શ્રવણ કરો કે વાંચન કરો, તમારો વિકાસ પર બાજુ જ થાય છે. અનુભવ જ્ઞાન છે એ અંતર જ્ઞાન છે, એની દિશા અંતરની છે, એટલે એમાં જેટલો વિકાસ કરો એટલા તમે અંદર જાઓ. એટલે વિચાર જ્ઞાન છે એ અનુભવ કરાવવા સમર્થ નથી. જેમ રાગ વિતરાગતા કરાવવા સમર્થ નથી, એમ વિચાર જ્ઞાન અનુભવ કરાવવા સમર્થ નથી. બધા એક તમે એક ડિગ્રીનો એંગલ હોય એને લીટી લંબાવો તો દૂર જ થતા જાવ ને. એંગલ છે ત્યાં તો તમને સાવ નજીક પણ લાગે છે, પણ લંબાવો એટલે શું થાય, જેટલી લીંબી લીટી લાંબી થાય એટલે દૂર જાવ ને તમે. એમ વિચારમાં જ્ઞાન છે પણ દિશા પર તરફની છે, પછી દિશામાં તમે આગળ વધો તો શું થાય, દૂર જાવ કે ન જાવ. એટલે વિચાર જ્ઞાનને પલટાવવું જોઈએ, વિચાર જ્ઞાનને અનુભવ જ્ઞાનમાં પલટાવવું જોઈએ અને પળોટવું જોઈએ, કેળવવું જોઈએ. પળોટવું એટલે કેળવવું જોઈએ, વારંવાર અનુભવ કરીને, વારંવાર પ્રેક્ટિસ કરીને કેળવવું જોઈએ. એટલે અહીંયા અનુભવને પકડવાનો છે, સ્વયં ઉદિત થઈ રહેલું છે, આપોઆપ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, પોતાની મેળે જે ઉત્પન્ન થાય છે, એમાં જ્ઞાન વિશેષ પણ બાદ થઈ જાય છે, રાગ સાથેનો સંપર્ક અને પર સાથેનો સંપર્ક પણ બધો બાદ થઈ જાય છે, અને પરિણમનને પકડાય છે. જે પરિણમન અનુભવ ગોચર છે એવા પરિણમન પકડાય છે. પરિણમનની ચર્ચા શા માટે સત્સંગમાં, કે તમે પરિણમનને પકડો છો કે નહીં, પકડી શકો છો કે નહીં, આખા દિવસમાં ચાલતા પરિણમનમાં કેટલા પરિણમનને તમે કેવા પ્રકારે પકડ્યો. પરિણમનને પકડતા પકડતા તમારી જે પરિણમનને પકડવાની પ્રેક્ટિસ છે એમાંથી જ્ઞાન પણ એ પરિણમન જ હોવાથી તમે જ્ઞાનના પરિણમનને પકડવા માટેનું તમારી સક્ષમતા, યોગ્યતા, ક્ષમતા કહેવાય છે. અને તમે તમારા જ્ઞાનને સ્વતઃ ઉત્પન્ન થતું જો પકડો તો એ જ્ઞાનની ભિન્નતા પ્રથમ ભાષે છે. પછી એમને એમ તમે જ્ઞાનના પરિણમનને, ભિન્ન જ્ઞાનના પરિણમનને જો પકડો તો એના બધા પડખા ઊભા થાય છે, એના બીજા ધર્મો, એના સ્વભાવો જણાય છે. જ્ઞાન સુખરૂપ છે, એનું સામર્થ્ય કેટલું છે એ પકડાય છે. જ્ઞાનમાં જ્ઞાન રસ શું છે એ પકડાય છે. એની શક્તિ છે, રસ છે એની શક્તિ છે. અને એ જ્ઞાનની શુદ્ધતા પકડાય છે. મોટી વાત તો એ છે, સ્વતઃ ભિન્ન રહેતું હોવાથી, ભિન્ન રહેતું ઉત્પન્ન થતું હોવાથી એની શુદ્ધતા પકડાય છે, નિરાકુળતા સુખ પકડાય છે. અને અનેક પ્રકારનું જ્ઞાનમાં જે સામર્થ્ય છે એ બધું બધા પડખેથી જ્ઞાન સમજાવવા લાગે છે. એટલે આત્મા સમજાવવા લાગે છે, કેમ કે જ્ઞાન તે જ આત્મા છે. એક જ્ઞાન અનંત ગુણનું રૂપ લઈને બેઠેલું છે, એક ગુણને અનંત ગુણનું રૂપ છે. આ વાત ચિદ વિલાસમાં એક દીપચંદજી સિવાય ક્યાંય નથી મળતી. બહુ સૂક્ષ્મ સિદ્ધાંતના જ્ઞાની હતા. એક ગુણને અનંત ગુણનું રૂપ હોવાથી અને આત્મા અનંત ગુણનો રૂપ વાળો હોવાથી, આત્મા પોતે અનંત ગુણના રૂપ વાળો, આખા આત્માનો નિશ્ચય, ઓળખાણ ભાવ વાસન આવે છે ત્યાંથી. પણ ભિન્નતા સર્વતા પ્રકારે ભાસવી જોઈએ, તો જ એની અણી શુદ્ધ શુદ્ધતા બરાબર અનુભવ ગોચર થાય. જો ઉત્પન્ન થાય છે સ્વયં, તો એ ઉત્પન્ન થયેલું પોતામાં જ વ્યાપી વ્યાપકપણે રહે છે, પોતામાં જ વેદ્ય વેદકપણે રહે છે, અને એવું સંપૂર્ણ ભિન્નપણું પ્રત્યક્ષ છે, વેદન પ્રત્યક્ષ છે. એવી વેદન પ્રત્યક્ષતાથી ભિન્નતા થયા વિના રાગ સાથેનું જે અંતરમાં સૂક્ષ્મ એકત્વ થઈ રહ્યું છે એ કોઈ રીતે ભિન્નપણું પામે જ નહીં. અને રાગનું એકત્વ રહે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ સ્વાનુભૂતિને સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય નહીં, એટલે મોક્ષ માર્ગ શરૂ જ ન થાય. એ રાગનું એકત્વ એ જ જ્ઞાનનું પ્રતિબદ્ધપણું છે, અને એ જ બંધ છે, ભાવ બંધ છે, જે દ્રવ્ય બંધનું નિમિત્ત છે. કર્મના દ્રવ્ય કર્મના બંધનું નિમિત્ત તો ભાવબંધ જ છે. એ ભાવબંધ મૂળમાં ક્યાં છે? કે મૂળમાં રાગનું એકત્વ છે ત્યાં બંધાયેલું છે, જ્ઞાન બંધાઈ ગયું છે. ઉપાદાનની અપેક્ષાએ અનંત સામર્થ હોવા છતાં પોતામાં કોઈ ઉપયોગ નથી, એ શક્તિ એમને નિરુપયોગી અનંત કાળથી પડી છે, શું કામ નહીં. જે ધન ખરે વખતે કામમાં ના આવે એ ધન નથી, કાંકરા છે. એમ કે કાંકરા કામમાં નથી આવે, એ તો બરાબર કે નહીં. એમ આ ધન છે આત્માનું, જ્ઞાન ધન છે, આનંદ ધન છે. હવે જો એ દુઃખને મટાડવા કામમાં ન આવે તો એ શું કામનું? એ તો આત્મા હોવા છતાં અનાત્મા બરાબર છે, નહીં હોવા બરાબર છે. એટલે એનો ઉપયોગ સદુપયોગ કેમ થાય? કે જો મોહને છોડો તો કામ આવે. મોહને મોહની પકડ માર્યો ત્યાં સુધી જ્ઞાનનો સ્વાદ આવે એવું નથી. એટલે પ્રથમથી જ ઉદાસીનતાનો ક્રમ નિરંતર સેવો, એ ઉદાસીનતા મોહને ઢીલી પાડે છે. જ્યાં સુધી મોહ ઢીલો પડે નહીં ત્યાં સુધી મોહની પકડમાં પકડાયેલો આત્મા કાંઈ કરી શકે નહીં, દુઃખી જ થાય, બીજું કાંઈ કરી શકે નહીં. ભાવાર્થ, આત્મા પરદ્રવ સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના એટલે એકપણાના ભાવને પામતો નથી, દ્રવ્ય કે ભાવે એકપણું થઈ શકતું નથી. એ રીતે આચાર્ય દેવે અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું ભેદ વિજ્ઞાન બતાવ્યું છે, જુદો પાડ્યો છે. જ્ઞાન સ્વયં ઉદિત થઈ રહ્યું છે એમ પરિણમન પકડાવીને ભેદ વિજ્ઞાન બતાવ્યું છે. આ ભેદ પાડવાનું વિશિષ્ટ જ્ઞાન છે, માટે એને વિજ્ઞાન કહીએ છીએ. ભેદ પાડવાનું ખાસ પ્રકારનું જ્ઞાન હોવાથી એને વિજ્ઞાન કહીએ છીએ. જુદું પાડવાનું આ વિજ્ઞાન છે, અને પ્રેરણા કરી છે કે એકરૂપ મોહને હવે છોડો, જે ભ્રાંતિથી એકરૂપપણું અનુભવાય છે એને તમે છોડો. એમાં કાંઈ વળી એવું નથી, કોઈ કાળે કાંઈ થઈ શકે એવું છે જ નહીં. અશક્યને શક્ય કરવા મથો તો એથી કાંઈ શક્ય થાય નહીં. અને જ્ઞાનને આસ્વાદો. બાબા સાદી વાત કીધી છે. અમૃતચંદ્રાચાર્ય રસિકજનોને રુચિકર એવું જ્ઞાન એમ દીધું છે. શું જ્ઞાનીઓ જ્ઞાનના રસિયા છે, જગતના જીવો મોહના રસિયા છે, અને જ્ઞાનીઓ જ્ઞાનના રસિયા છે. ખાય છે તો જ્ઞાનનો આહાર લે છે, કેમ કે એ જ્ઞાનને આસ્વાદે છે. ખાતા ખાતા કોને આસ્વાદે છે? જ્ઞાનને આસ્વાદે છે. એવો એનો રસ છે કે એ રસથી મુક્ત થવું મુશ્કેલ છે. અને તેથી વિરસમાં વિભાવ રસમાં પકડાતા નથી. એમાં સુખ શાંતિના આનંદ છે, પછી મૂકવાનો પ્રશ્ન ઊભો થતો નથી. મોહ છે તે વ્રથા છે, વ્રથા એટલે નકામો છે, જુઠ્ઠો છે. વસ્તુ સ્થિતિ છે નહીં એ રીતે માટે જુઠ્ઠો છે, વસ્તુ સ્વરૂપ જ એ રીતે નથી. અને દુઃખનું કારણ છે, દુઃખનું દુઃખ ઉત્પન્ન કરાવે એવો છે. વ્રથા છે, જુઠ્ઠો છે, દુઃખનો છે, એવો જ રાગ છે. કોઈ પણ રાગ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી, માટે રાગે જુઠ્ઠો છે. વિકલ્પ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી, માટે વિકલ્પ જુઠ્ઠો છે. મોહ કયો, રાગ કયો, વિકલ્પ કયો, એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી, માટે એ બધા જુઠ્ઠા છે, જુઠ્ઠાની ટોળી છે. એ બધી ભરમાવે છે જીવને, એ જુઠ્ઠાઓ જીવને ભરમાવે છે, કેમ કે એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી, માટે જુઠ્ઠા છે. હવે એનો દાખલો લઈએ કે એક વિકલ્પ એમ આવ્યો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, એ જુઠ્ઠો. તો કે હા, એ જુઠ્ઠો, 100% જુઠ્ઠો. ક્યાં સુધી એની હદ છે વિકલ્પ ને? કે વિકલ્પ માત્ર જુઠ્ઠો છે, અને એવો વિકલ્પ જુઠ્ઠો છે એવો જે અનુભવ તે સમ્યક તો છે. આ રાજમલજી એમની કૌષ્ટિકાની શૈલી છે. શ્રુત જ્ઞાનમાં જે વિકલ્પો ઊભા થાય છે, દ્રવ્યાર્થિક નયના દ્રવ્ય સંબંધે આત્માના વિકલ્પો ઉત્પન્ન થાય છે, એ પણ જુઠ્ઠા છે એવો અનુભવ સમ્યક તો છે એમ લીધું. શું એવું લખ્યું છે? એવો અનુભવ સમ્યક તો છે. ચોથા કળશમાં, નવમા કળશમાં આપણે ચાલી ગયું પર્યુષણમાં. એ તમે કહ્યું કેમ જુઠ્ઠો છે? તો વિકલ્પનું પરિણામ એમ છે કે હું જ્ઞાન સ્વરૂપ છું. તો હું ને જ્ઞાન સ્વરૂપ બે થયા, અહીંયા બે છે ને ત્યાં એક જ છે. હું જ્ઞાન સ્વરૂપ, બરાબર. તો હું અને જ્ઞાન સ્વરૂપ બે થયા. મારું સ્વરૂપ એ વિકલ્પ આવ્યો, પણ મારું સ્વરૂપ ક્યાં છે? મારું કે જે ચોપડી મારી છે એમ, કે પૈસા મારા છે એમ, સ્વરૂપ મારું છે એમ, થોડું તો પોતે જ છે. માટે વિકલ્પ છે એ અભેદમાં ભેદ પાડે છે. પોતે અભેદ હોવા છતાં અભેદમાં ભેદનો અનુભવ કરાવે છે અને એવું ત્યાં વસ્તુનું સ્વરૂપ નથી માટે એ જુઠ્ઠો છે. અભેદ અનુભવમાં, સ્વરૂપના અભેદ અનુભવમાં એનું જુઠ્ઠાપણું પ્રત્યક્ષ ભાસે છે. માટે જ્ઞાનીઓને વિકલ્પ ઉપર વજન નથી. જુઠ્ઠા ઉપર શું વજન હોય? માટે જ્ઞાનીઓને વિકલ્પ ઉપર વજન નથી. ત્યારે જેને અનુભવ નથી, શું હું તો વિકલ્પ કરું છું ને, હું તો જ્ઞાયકનો વિકલ્પ કરું છું ને, હું તો જ્ઞાયકનો વિકલ્પ કરું છું, હું ક્યાં બીજો વિકલ્પ કરું છું, હું તો જ્ઞાયકનો વિકલ્પ કરું, જ્ઞાયકનું રટણ કરું છું, એનું વજન વિકલ્પ ઉપર જાય છે. એટલે એ હાચાને પડતો મૂકીને જુઠ્ઠાને વળગે છે. એમ થયું, જુઠ્ઠાને એટલો બધો વળગે છે કે એને કોઈ મુકાવે તો મૂકતો નથી. ત્યાં તું વિકલ્પે ચડ્યો એ ઘોડાથી હેઠો ઉતર, તો કે ના બરાબર છે, મારી સવારી બરાબર છે. જુઠ્ઠાની સંગતે સત્યનો દર્શન કોઈ દી નહીં થાય. તને જુઠ્ઠાની સંગતે ચડતા સત્યના દર્શન કોઈ દી નહીં થાય. એવી રીતે નિર્વિકલ્પ અનુભવમાં આવનાર, વિકલ્પ માત્રમાં દુઃખ, આકુલતા, વિપરીતતા, મલિનતા જોવે છે, ઉદાસ થાય છે એનાથી. એ વગર ઉદાસ થાય નહીં. દુઃખના અનુભવ વિના ઉદાસીનતા આવે નહીં. સાચી ઉદાસીનતા દુઃખના અનુભવથી જ આવે. યથાર્થ ઉદાસીનતા આવે તેનાથી સહજ પાછો વળી અને પોતાના સ્વરૂપમાં લીન થાય. એટલે એક જ્ઞાનને આસ્વાદો, મોહ છે તે વ્રથા છે, જુઠ્ઠો છે અને દુઃખનું કારણ છે. હવે અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરે છે એ 23, 24 અને 25 ત્રણ ગાથા સાથે છે. અન્નાણમ મોહિ મોહમદી મજ્જમીણમ ભણદી પુગ્ગલમ દવમ બદ્ધમ અબદ્ધમ ચ તહા જીવો ભવભાવ સંજુતો સવર્ણો નાણદિઠ્ઠો જીવો ઉપયોગલક્ષણો નિચમ કહસો પુગ્ગલ દવ વિભૂદો જમ ભણસી મજ્જમીણમ જદીસો પુગ્ગલ દવિભૂદો જીવતમ આગદમ ઇદરમ તો સત્તો વત્તું જે મજ્જમીણમ પુગલમ દવો બતાવી દીધો. ઉપયોગ લક્ષણો, જીવ દ્રવ્યનો અધિકાર ચાલ્યો છે, તત્વાર્થના ઉપયોગ લક્ષણમ દ્રવ્યમ, જીવને ઉપયોગ લક્ષણ વાળો કીધો છે કે જે જ્ઞાનની ક્રિયા છે, જ્ઞાનનો વ્યાપાર છે, અને ત્યાંથી આખો અખંડ જીવ ગ્રહણ થાય છે, અનુભવ ગોચર થાય છે. એ ગ્રહણ કરવા માટેનું પ્રગટ લક્ષણ છે અથવા પ્રગટ સ્થાન છે કે જ્યાં ઊભો રહીને જીવ સ્વરૂપમાં આરૂઢ થાય છે. ક્યાંય પણ ઠેકડો મારવો હોય તો નીચે કઠણ જમીન જોઈએ. રેતીમાંથી ઠેકડો ન મારી શકાય, કાદવ મારીને ઠેકડો ન મારી શકાય. એ નક્કર ભૂમિ જોઈએ, ઉપયોગ છે એ નક્કર ભૂમિ છે, જેના આધારે જીવ સ્વરૂપમાં આરૂઢ થાય છે. સરસ વાત લીધી છે આચાર્યજી, રચના કરી છે ગ્રંથની, અદ્ભુત રચના કરી છે. વિશેષ લઈશું કાલના સાથે.